તારીખ 18-10-1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 19 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15.
અર્થાત આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું એવો પ્રશ્ન છે, પ્રશ્ન ઉઠાવ્યો છે. આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, એ શાસ્ત્ર સ્વાધ્યાયમાં દ્રવ સ્વરૂપનું અવલંબન છે, એટલે એમના સિદ્ધો એ વિશે શરૂ થાય છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, શ્રુત જ્ઞાન એટલે અહીંયા દ્રવ શ્રુત જેવું સત્શાસ્ત્ર, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરે. આમ 144 ગાથાની ટીકા શરૂ કરતા ભગવાન અમૃતચંદ્રાચાર્ય સમ્યક દર્શન અથવા નિર્વિકલ્પ સ્વાનુભવ થવા અર્થે પ્રથમ શું કરે તો થાય અને નહીં તો ન થાય એ વિશે અહીંયા સ્પષ્ટ કરે છે. આચાર્ય ભગવાનની શૈલી કારણકારીથી અધ્યાત્મના વિષયને નિરૂપણ કરવાની રહી છે. સમીક્ષામાં અહીંયા પણ ગાથાનો પ્રસ્તુત વિષય સૂત્રકર્તા આચાર્ય દેવે તો પક્ષાંતિક્રાંત થઈને સ્વાનુભવ, અતિન્દ્રિય સ્વાનુભવ કેમ પ્રગટ થાય એટલી વાત કરી છે. ટીકાકાર આચાર્યમાં ટીકા કરતા એના કારણને પહેલા આગળ કરે છે, મુખ્ય કરે છે કે આ કારણ હોય તો આ કાર્ય થાય, આ કારણ ન હોય તો આ કાર્ય ન થાય. એ રીતે અહીંયા એમ કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, શ્રુત જ્ઞાન એટલે વાણી, આચાર્યની વાણી હોય, કોઈ પણ નિરાધની વાણી હોય, કોઈ પણ સ્વાનુભવી સ્વાનુભવી સત્પુરુષની વાણી હોય એ વાણીને દ્રવ શ્રુત કહેવામાં આવે છે. એના અવલંબનથી એટલે એ દ્રવ શ્રુતમાં જે શુદ્ધાત્મ સ્વરૂપ કહ્યું છે અને જે શુદ્ધાત્મ સ્વરૂપને અવલંબન કરવાની કાર્ય પદ્ધતિ વર્ણવી છે એને બરાબર સમજીને તદ અનુસાર પરિણામ કરતા સ્વાનુભવ થાય છે. એમાં પ્રથમ જ જ્ઞાન સ્વભાવે નિજ આત્માનો નિર્ણય કરવો એવું કહ્યું. આત્માનો નિર્ણય કરવો એટલું નહીં કહેતા જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો એમ કહ્યું છે. એટલે વિશેષતા છે કે આત્મા જ્ઞાન દ્વારા ઓળખાય છે, સિવાય જ્ઞાન આત્માને ઓળખવાની કોઈ પદ્ધતિ નથી. નિર્ણય કરવો એમ કહો, આત્માનું ઓળખાણ કરવું એમ કહો, આત્માનું લક્ષ્ય કરવું એમ કહો, બધું એક અર્થ છે. એટલે સ્વરૂપ નિશ્ચય પ્રથમ કરવો, જો સ્વરૂપ નિર્ણય કરવામાં આવે તો એ સ્વરૂપનું આકર્ષણ ઊભું થાય, કેમ કે જ્ઞાન સ્વભાવ પોતે જ સુખ સ્વરૂપે છે, જ્ઞાન સ્વભાવ પોતે જ સુખ સ્વરૂપે છે. સુખમય હોવાને લીધે સુખાનુભવ કરવા માટે વૃત્તિને એકદમ તીવ્રતા આવે છે, મોટું આકર્ષણ સુખનું ઉત્પન્ન થાય છે, અને એ વૃત્તિ આત્માની સાથે અભેદભાવ ધારણ કર્યા વિના નથી. કેમ કે જે આત્મા નિર્ણયમાં આવ્યો છે એ અભેદ સ્વરૂપે નિર્ણયમાં આવ્યો છે. અભેદ સ્વરૂપે એટલે પોતા સ્વરૂપે નિર્ણયમાં આવ્યો છે. પોતા સ્વરૂપે નિર્ણયમાં આવ્યો હોવાથી આવો પોતે છે એવું જોર ઉત્પન્ન થાય છે, અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે, અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે, અને તદ અનુસાર એનો પુરુષાર્થ પણ ઉત્પન્ન થાય છે. આ ત્રણ કારણો જ્ઞાનની સાથે ભળે છે. નિર્ણય જ્ઞાન કરે છે, જ્ઞાનની સાથે આ ત્રણ કારણ મળે છે. કે પોતાના અનંત ગુણ નિધાનને જાણતા એની અનન્ય રુચિ પ્રગટે છે, અનન્ય સુખનો મહિમા આવે છે, પોતાના અનંત સુખનો મહિમા આવે છે, અને તે અંગેની અનુભવ કરવા અર્થે એની પુરુષાર્થની તીવ્રતા વિરોગુણના પરિણામમાં એક નવી ચૈતન્યની સ્ફૂર્ણા થાય છે, કે જે સ્ફૂર્ણા એને સ્વરૂપાનુભવ સુધી લઈ જાય છે. એટલે એ બધા પરિણામના કાર્યો ઉત્પન્ન થવા માટે, સ્વાનુભવ માટે આ બધા એના આનુષંગિક કારણો છે. એ કારણો ઉત્પન્ન થવાનું મૂળ કારણ સ્વસ્વરૂપનો જ્ઞાન સ્વભાવનો નિર્ણય થવો તે છે. જો નિર્ણય થાય તો આટલી વસ્તુ સાથે સાથે ઉભી થાય, એમાંથી અનર્પિત રીતે એ નીકળે છે કે જો દ્રવ સ્વરૂપનું અધ્યયન કરવા છતાં, વાણી સાંભળવા છતાં, પ્રત્યક્ષ વાણી પણ સાંભળવા મળે એ પણ દ્રવ સ્વરૂપ છે. કોઈ વાર તો એ વાણી અનુસારના વિકલ્પને પણ દ્રવ સ્વરૂપ કહેવામાં આવે છે, અને સ્વાનુભવ રૂપ જ્ઞાનને જ ભાવ સ્વરૂપ કહેવામાં આવે છે. એ ઉપેક્ષિત વાત છે. પણ અહીંયા એમ કહેવું છે કે જો અનન્ય રુચિ, અપૂર્વ મહિમા અને પુરુષાર્થ ઉત્પન્ન ન થયો તો એમ સમજવું ઘટે છે કે દ્રવ સ્વરૂપ મળવા છતાં નિર્ણય યથાર્થ થયો નથી. નિર્ણય યથાર્થ થવામાં પણ કેટલીક ભ્રાંતિ સંભવિત રીતે ઉત્પન્ન થાય છે. કે આગમ અનુકૂળ નિર્ણય હોય ત્યારે મુમુક્ષુ જીવને એમ લાગે છે કે મારો નિર્ણય હવે સાચો છે. આગમની સાથે પોતાના વિચાર જ્ઞાનને મેળ ન ખાય ત્યારે તો એને મૂંઝવણ થાય, ત્યારે એને મેળ ખાતો નથી એટલે કેમ હશે એ પ્રકાર ઊભો રહે છે મંથનનો. પણ જ્યારે આગમ અનુકૂળ જાણપણને નિર્ણય થાય છે વિચાર જ્ઞાનમાં, ત્યારે પણ જો એને અનન્ય રુચિ અને અપૂર્વ મહિમા સહિતનો પુરુષાર્થ ન ઉત્પન્ન થાય તો એમ સમજવું ઘટે છે કે એ નિર્ણય આગમ અનુકૂળ દેખાતો હોવા છતાં ખરેખર તે નિર્ણય યથાર્થ નથી. એટલે યથાર્થ નિર્ણયનું આ લક્ષણ છે કે એની સાથે પુરુષાર્થ અને અપૂર્વ મહિમાની ઉત્પત્તિ હોય ને મળે છે. નિર્ણયની જ ખામી છે. રુચિ તો પછી નિર્ણય પૂર્વક ઉત્પન્ન થવાની છે. નિર્ણય અયથાર્થ છે. નિર્ણય છે તે અયથાર્થ છે. એક તો અનાદિની રાગની પ્રધાનતા છૂટી નથી, અને જ્ઞાન લક્ષણથી જે નિર્ણય કરવો જોઈએ એ રીતે જ્ઞાનના આધારે જ્ઞાન લક્ષણથી નિર્ણય થયો નથી. ત્રીજું દર્શનની ત્યાં જે પરિસ્થિતિ નિર્બળ થવી જોઈએ એ પણ થઈ નથી, એટલે જ્ઞાનની નિર્મળતા એટલી નથી થઈ કે જેથી જ્ઞાન પોતે જ પોતાના સ્વભાવનો નિર્ણય કરે. નિર્ણય કોણ કરે છે કે જ્ઞાન કરે છે? કોનો નિર્ણય કરે છે કે પોતાના જ સ્વભાવનો? જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે. નિર્ણય કરનાર જ્ઞાન, નિર્ણય થનાર તે પોતાનો સ્વભાવ, અને પોતામાં જ કરે છે, પોતાના આધારે જ કરે છે, બીજી રીતે કોઈ નિર્ણય થતો નથી. કેમ કે એ તો અસ્થિરનો નિર્ણય છે કે નાસ્તિનો નિર્ણય છે? સ્વભાવ અસ્થિરૂપ છે કે નાસ્તિરૂપ છે? પોતાનું અસ્તિત્વ કેવા અનંત ગુણ વિભૂષિત છે, અનંત દિવ્ય ગુણ વિભૂષિત છે, એ બધું એમાં અભેદ ભાવે આવી જાય છે. એ જ્ઞાન સ્વભાવમાં આનંદ ગુણ નો નિર્ણય આવી જાય છે. એવું પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ નિજ આત્મ સ્વભાવનો નિર્ણય કરવો. વચ્ચે એક પેરેગ્રાફ છે નિર્ણય સંબંધી લીધો છે કે દરેક જીવ સુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, અને તેની ઓળખાણ કરવી, અને તે પૂર્ણ પુરુષે સુખનું શું સ્વરૂપ કર્યું છે તે જાણવું. અહીંયા જે દ્રવ સ્વરૂપની વાત લીધી છે ને, તો દ્રવ સ્વરૂપનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી, પ્રથમ દ્રવ સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું, કે એ દ્રવસ્વરૂપ પ્રથમ સર્વજ્ઞની દિવ્ય ધ્વનિમાંથી ઉત્પન્ન થયું છે. દિવ્ય ધ્વનિને પણ દ્રવસ્વરૂપ કહેવામાં આવે છે. એટલે માણી માત્ર દ્રવસ્વરૂપ છે. એટલે લાક્ષણિક પદ્ધતિથી વાત લીધી છે કે જીવને નિર્ણય શા માટે કરવો છે, સ્વાનુભવ શા માટે કરવો છે, સમ્યક દર્શન શા માટે જોઈએ, મોક્ષ શા માટે જોઈએ, કે આખરમાં જીવનું પ્રયોજન સુખનું છે. સુખ સિવાય ગમે તે કરીને પણ સુખ સિવાય આ જીવને બીજું કાંઈ જોઈતું નથી, એકમાત્ર સુખ જ જોઈએ છે. એટલે દરેક જીવ સુખને ઈચ્છે છે. આ તો સર્વસાધારણ પ્રસિદ્ધ, સર્વસાધારણ જીવને પ્રસિદ્ધ અનુભવ છે કે દરેક પોતે સુખને ઈચ્છે છે. તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી, અને તે પૂર્ણ પુરુષે સુખનું શું સ્વરૂપ કર્યું છે તેને જાણવું. સુખનું સ્વરૂપ જાણવું, એ સુખ કોણ પાયમાં છે તે જાણવું, એ પુરુષ જ એ સુખને કહેવા સમર્થ છે એમ નિર્ણય કરવો. આમ એક આત્માનો નિર્ણય કરવા જતા કોને વાણે સાંભળવું એ નિર્ણય કરવો પડે છે. પહેલી વાત થોડી ટૂંકી લાગે છે, પણ વાત અહીંથી થોડી લાંબી થઈ જાય છે કે બરાબર છે, દ્રવ સ્વરૂપનો અવલંબન લેવું, પણ દ્રવ સ્વરૂપ કોને કહેવું, કે જેણે આત્મિક સુખ પ્રગટ કર્યું હોય એની વાણીને દ્રવ સ્વરૂપ કહેવામાં આવે છે. ગ્રંથ રચના કરી શકે કોઈ પણ મનુષ્ય માટે તે ગ્રંથ છે તે દ્રવ્યશ્રુત છે, કોઈ પણ ગ્રંથ છે તે દ્રવ્યશ્રુત છે. સંસ્કૃતમાં ગ્રંથ હોય કે માગધીમાં ગ્રંથ હોય માટે દ્રવ્યશ્રુત છે એવો કોઈ નિયમ નથી. તો અન્યમતિના શાસ્ત્રો, હજારો શાસ્ત્રો સંસ્કૃતની અંદર રચેલા છે, એટલા માટે એ વાત લીધી કે જેને પોતાના પૂર્ણ સુખને પ્રગટ કર્યું છે. અહીં તો સર્વજ્ઞથી જ વાત લીધી છે. કેમ કે શરૂ ક્યાંથી થઈ, વાણી ક્યાંથી શરૂ થઈ? સર્વજ્ઞથી. કે પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે? સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્ર દેવ જૈન પરમેશ્વર, એમને પૂર્ણ સુખ પ્રગટ થયું છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સુખ એમને પ્રગટ થયું છે. જ્યાં પૂર્ણ સુખ હોય ત્યાં પૂર્ણ જ્ઞાન હોય, જ્યાં પૂર્ણ જ્ઞાન હોય ત્યાં પૂરેપૂરું સુખ હોય. કેમ કે પંચાસ્તી કાયમાં એ જગ્યાએ એવી વ્યાખ્યા કરી છે કે કે સ્વભાવને બાધક થાય છે. જે પરિણામ સ્વભાવને બાધક કરે એ પરિણામ જ્ઞાન અને સુખના ઘાતક હોય હોય ને હોય, સ્વભાવના પ્રતિબંધક છે પરિણામ. એવું પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે? કે જેને નિરાવરણપણે સ્વભાવને પૂર્ણ પ્રગટ કર્યો એ સર્વજ્ઞ પરમાત્મા એ પૂર્ણ સુખને પ્રગટ કર્યું છે. એવા પુરુષ કોણ છે? એટલે એવા સર્વજ્ઞ કોણ છે? એ સર્વજ્ઞની પણ ઓળખાણ કરવી. અને તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે? નિરાતુરતારૂપ સુખ એનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. કેવું સ્વરૂપ સુખનું વર્ણવું છે તે જાણવું. સુખ 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 માટે તો જગતના સમસ્ત જીવો પ્રયત્ન કરે છે. કીડી પણ પોતાના દરની બહાર નીકળે છે તો સુખ માટે, અને મનુષ્ય ઘરની બહાર નીકળે છે તો સુખ માટે. પણ એને કલ્પેલું સુખ તે સુખ નથી. જગતમાં જીવે કલ્પેલું સુખ તે ખરેખર સુખ નથી. એટલે સુખનું સ્વરૂપ શું કહ્યું છે? જગતના અભિપ્રાયે સુખને નિર્ણય, સુખનો નિર્ણય નથી કરવો, પણ સર્વજ્ઞના અને જ્ઞાનીના અભિપ્રાયે સુખનો નિર્ણય કરવો છે. એટલે સત્શાસ્ત્રને વિશે અનાકૂળતા લક્ષણ તે સુખ, સુખને શું કહ્યું છે? અનાકૂળતા લક્ષણ તે સુખ, એવું જે સુખનું સ્વરૂપ કહ્યું છે એ સુખનું સ્વરૂપ સર્વજ્ઞ પુરુષે, પૂર્ણ પુરુષે જે કહ્યું છે એવું એને જાણવું. એ થઈ વ્યાખ્યા. અનાકૂળતા લક્ષણ તે સુખે તો થઈ વ્યાખ્યા. પણ વ્યાખ્યામાં સુખ નથી, જેમ સાકર શબ્દમાં શબ્દમાં ગળપણ નથી અને ગળપણમાં શબ્દ નથી, એમ સુખમાં શબ્દ નથી અને શબ્દમાં સુખ નથી. અનાકૂળતા લક્ષણ તે સુખ. ઠીક વાત છે, બુદ્ધિથી સંમત થાય એવી વાત છે. તો પણ જે સ્વાદનો અને અનુભવનો વિષય છે એ માત્ર વિચારથી અનુભવ ગોચર અથવા તો સમજણ ગોચર થતો નથી. એટલે એને સમજવા માટે, અનુભવના વિષયને સમજવા માટે કાર્ય પદ્ધતિ અનુભવ શ્રેણીની જોઈએ. અહીંથી એ વાત લેવી છે કે દ્રઢ શ્રુત વાંચવું અને સાંભળવું તો સર્વમુક્ષુ જીવોને બને છે. જે કોઈ સાંભળવા વાંચવા માટે ઈચ્છા ધરાવે છે એને એ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે અને મળે છે. પણ છતાં કાર્યસિદ્ધિ કાને? કે કાર્યસિદ્ધિ નથી એનું પણ કારણ છે કે કાર્ય પદ્ધતિ છે એ યથાર્થ હોય તો કાર્યસિદ્ધિ થયા વિના રહે નહીં. કાર્યસિદ્ધિ અયથાર્થ હોય તો અનંત કાળે પણ દ્રઢ શ્રુતનો સંયોગ હોય તો પણ કાર્યસિદ્ધિ થાય નહીં. તો અહીંયા સુખ જે અનુભવનો વિષય છે એ અનુભવના વિષયને અનુભવ શ્રેણીની કાર્ય પદ્ધતિ જોઈએ. માત્ર વિચાર શ્રેણીની કાર્ય પદ્ધતિ અહીંયા પર્યાપ્ત નથી એમ કેવું છે, પૂરતી વાત નથી. બહુ બહુ તો જીવ ક્યાં સુધી જાય છે? કે વિચાર સુધી જાય છે. વાંચે, વિચારે, ચિંતન કરે, મનન કરે, મંથન કરે, ભોલન કરે, બસ મનના સંગે અહીં સુધીની પ્રવૃત્તિ જીવ કરે છે. અધ્યાત્મના પ્રકરણમાં એને બાહ્ય ક્રિયા કહે છે. પુસ્તક શાસ્ત્રને ઠમણીને પરંતુ વાળીને બેસવું એ તો બાહ્ય ક્રિયા છે. ઘરેથી મંદિર આવવું એ બાહ્ય ક્રિયા છે. પણ અહીંયા વિકલ્પ ચાલે છે એ પણ બાહ્ય ક્રિયા છે. ત્યાં સુધી બાહ્ય ક્રિયા છે. અંતરક્રિયા તો પોતાના ચાલતા પરિણમના પરિણમન ઉપર અવલોકનથી ઉપયોગને લઈ જુઓ, એ ત્યાંથી અંતરક્રિયાનો પ્રારંભ થાય છે. ફરીથી અંતરક્રિયાનો પ્રારંભ ક્યાંથી થાય છે કે જ્યારથી એ પોતાના નિરવલોકનમાં આવે છે ત્યારથી એની અંતરક્રિયા શરૂ થાય છે. મને અનુભવ છે, જ્ઞાન જો મારી પર્યાયમાં થઈ રહ્યું છે તો મને જ્ઞાનનો અનુભવ જ્ઞાન પણે છે કે જ્ઞાનનો અનુભવ નહીં પણે છે? કેમ કે જ્ઞાનમાં રાગ નહીં પણે છે ને રાગનો વિષય પણ નહીં પણે છે. જીવને પોતાના ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી અથવા પોતાને ચૂકી જતો હોવાથી જ્ઞેયનિષ્ઠ હોવાથી શાસ્ત્ર ભાષામાં એને જ્ઞેયનિષ્ઠ પણ કહ્યું છે. જ્ઞાનને ચૂકીને જ્ઞેય માત્રપણે પોતાનો અનુભવ કરે છે. એવો જે અનુભવ છે એ અનુભવ એનો યથાર્થ નથી અથવા મિથ્યા અનુભવ છે, એને જૂઠો અનુભવ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે નિજ અવલોકનમાં જો તું જ્ઞાનને માત્ર જ્ઞાનપણે જ્ઞાન માત્રપણે જ્ઞાનને જો જોવામાં આવે તો જ્ઞાન સુખ સ્વરૂપે ભાસે છે, જ્ઞાન સુખ સ્વરૂપે લાગે છે, ભાસે છે એટલે લાગે છે એને જણાયું એમ કહેવામાં આવે છે. નહીં તો એને માત્ર વિચાર કર્યો છે પણ જાણ્યું નથી. જ્યાં વિચાર કર્યો માટે જાણ્યું એ ભ્રાંતિમાં રહેવા જેવું નથી. વિચાર કર્યો, મારો વિચાર તો આગમને સાથે સંમત થાય છે, મારા વિચાર અને આગમમાં કાંઈ ફેર દેખાતો નથી, માટે મારો વિચાર છે એ નિર્ણયરૂપ બરાબર છે એમ માનવા જાય તો ત્યાં ભૂલ થવાની સંભાવના છે. એટલે સુખનું સ્વરૂપ શું કહ્યું છે, કેવું કહ્યું છે એ જાણવું, જ્ઞાન જ સુખ સ્વરૂપે છે એમ નિર્ણય પોતાના જ્ઞાનને જ્ઞાન પોતે અવલોકીને જ્ઞાનના આધારે ન કરે ત્યાં સુધી એને જ્ઞાનનો નિર્ણય નથી, સ્વભાવનો નિર્ણય નથી, સુખનો નિર્ણય એને નથી, સ્વરૂપનો નિર્ણય એને નથી. એમ જે નિર્ણયનો વિષય તો બહુ વિશાળતાવાળું પ્રકરણ છે પણ સંક્ષેપમાં અહીંયા લઈએ છીએ. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, એ સર્વજ્ઞ પુરુષની વાણી તે જ આગમ છે, આચાર્યદેવની વાણી તે આગમ છે, મહારાજની વાણી હોય તો તે આગમ છે, અને સ્વામી ભવિ સત્પુરુષની વાણી હોય તો તે આગમ જ છે. એમ ગ્રહશ્રુત આગમને એ રીતે નિર્ણય કરવો માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણીને તેનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. અહીંયા આ બોલની અંદર જ્ઞાન સ્વભાવની સાથે સુખની વાત સાથેને સાથે લે છે. કેમ કે જે જીવને સ્વરૂપ નિર્ણય થાય છે એ જીવને જ્ઞાન સ્વભાવ સુખ સ્વરૂપ છે, સુખ એનું રૂપ છે, જ્ઞાનનું રૂપ જ સુખ છે. જ્ઞાનનું જેને રૂપ કહીએ, જેમ કોઈ માણસને એનું રૂપ હોય છે એમ જ્ઞાનનું રૂપ શું છે કે જ્ઞાનનું રૂપ જ સુખ છે, જ્ઞાન સુખ સ્વરૂપે છે, જ્ઞાન એ સુખ, જ્ઞાન પોતે જ સુખ સ્વરૂપે છે. જ્યાં સુધી પોતાને પોતાનું જ્ઞાન સુખ સ્વરૂપે ન લાગે ને ન ભાસે, ભાસે છે એ શબ્દ થોડો શાસ્ત્ર પરિભાષામાં જાય છે પણ લાગે એ તો રોજનો અનુભવનો વિષય, લાગવું, ઠંડુ લાગવું, ગરમ લાગવું, એમ જ્ઞાન સુખરૂપે લાગ્યું, આટલો સવાલ છે. અહીંયા નિર્ણય ત્યાં સુધી નિર્ણયની ભૂમિકા ઉભી થતી. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે? જ્ઞાન સ્વભાવની વાત બદલે સુખની વાત થઈ ગઈ છે ગુરુદેવ પ્રવચન કરતા કરતા, કેમ કે એ વાત સાથે સાથે ઉભી થાય છે. કેમ જીવ ઢળે છે આ બાજુ, આત્મા પ્રત્યે એના પુરુષાર્થનું ઢળણ વલણ થવાનું કારણ શું, અથવા સ્વસંમુખતા ઉત્પન્ન થવાનું કારણ શું, અથવા આત્માના પરિણામે કોઈ અંતર્મુખની દિશા પકડી, એ દિશા ફરી એ અપૂર્વ છે. ખરેખર તો દિશા બદલાની તે અપૂર્વ છે. પરમાગમ સારમાં એવો એક બોલ છે કે દિશા બદલવી તે પણ અપૂર્વ છે, એ નિર્ણય થી દિશા બદલાય છે. અને એનું કારણ સુખનો નિર્ણય થયો છે. અનંત સુખનું ધામ, અનંત સુખનું નિધાન પોતે જ છે. પોતામાં અનંત લબાલબ સુખ ભર્યું છે એવું એને નજરે જોવામાં આવે છે. એટલે જ્ઞાનની સાથે રુચિ કહેતા પ્રતીતિ મળી. પ્રતીતિ સહિતનું જ્ઞાન સાધક છે અને સ્વાનુભવ તે સાધ્ય છે. આ સાધક સાધ્યનો કારણ કારણનો કાર્યનો વિષય દીપસિંહજીએ અનુભવ પ્રકાશમાં લીધો છે. માટે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણો. આ ગુરુગમ શબ્દ જે લીધો છે એ પણ જરા ગમ પડવી, એટલે એક વિષય ગૂઢ વિષય છે એનો યથાર્થ જ્ઞાનની અંદર ખ્યાલ આવી જવો કે શ્રી ગુરુ આમ કહેવા માંગે છે તે ગુરુ ગમે. ગુરુગમના વિષયમાં એક બોલ પરમાગમ સારમાં પણ છે અને ત્યાં એવી વાત ચર્ચી છે ગુરુદેવ શ્રીએ કે ગુરુગમ પાત્રતાના કાળમાં મળે છે. પાત્રતા વિના ગુરુગમ મળતી નથી અને ગુરુગમ વિના જ્ઞાન થતું નથી. એટલે જ એમ બને છે કે અનેક જીવો સમ્યક જ્ઞાની શ્રી ગુરુને શ્રવણ કરવા છતાં કોઈ જીવો જ પામે છે અને બીજા જીવો નથી પામતા. એનું આ એક કારણ છે કે જેને ગુરુ ગમે પાત્રતાની ભૂમિકામાં જ્ઞાન મળે છે એને એનું પામવું બને છે. પામવું એટલે અનુભવ થવો બને છે, બીજાને અનુભવ થતો નથી. એમ પાત્રતા એ પ્રાપ્તિનું કારણ એકમાત્ર છે, એ સિવાય બીજું કોઈ પ્રાપ્તિનું કારણ નથી. પાત્રતાનો વિષય આવશે બીજું કઈ શોધમાં. પ્રકાશક એકાદ મહિનામાં થઈ જશે. બીજું કઈ શોધમાં, શ્રીમદજીએ જેમ કહ્યું ને, બીજું કઈ શોધમાં, એક સત્પુરુષને શોધ, તેના ગમે તેવા વચનને પણ માન્ય રાખ, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી. સત્પુરુષ, સત્સમાગમ અને પાત્રતા દર્શાવતા જે સત્પુરુષોના વચનો છે એનો એક સંગ્રહ બીજું કઈ શોધમાં એ ટાઈટલ નીચે પ્રકાશિત થશે. એના વિષય પ્રવેશમાં પાત્રતા સંબંધીનો કેટલોક વિષય ચર્ચો છે. પાત્રતા કોને કહેવી એ એક મોટું પ્રકરણ છે, કલાકો ચાલે. પણ અહીંયા ગુરુગમ શબ્દ છે, એ ગુરુગમ ક્યારે મળે છે એટલું સંક્ષેપમાં વિચારવું હોય તો પાત્રતા હોય તો ગુરુગમ મળે છે, નહીતર પાત્રતા ન હોય તો ગુરુગમ મળતી નથી, એટલો વિષય છે. માટે ગુરુગમે બરાબર જાણીને અર્થાત પોતાની પાત્રતા યથાર્થ રૂપે તૈયાર કરીને તેમની વાણીનું અવલંબન કરી, તેનું અવલંબન કરી, દ્રવ્ય શ્રુતનું અવલંબન, અવલંબન એટલે નિમિત્ત માત્ર લેવું, અવલંબનનો અર્થ નિમિત્ત માત્ર લેવું, જે શબ્દથી એના વાચ સુધી પહોંચવામાં જ્ઞાન સાધક થાય તે શબ્દને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. પ્રથમ તો શબ્દ છે તે અર્થનો સાધક છે, અને અર્થ છે તે જ્ઞાનનું, જ્ઞાન રસનું, વાચનો સાધક છે. આમ સિદ્ધિ અર્થ સાથે, શબ્દ સાથે વાચની પરંપરા ઊભી થાય છે, એટલે એને પોતે વાણીનું વાચ્ય કાંઈ બીજું નથી પણ જ્ઞાન સ્વભાવ પોતે આત્મા છે એનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે, ગુરુગમ મળે છે, સમ્યક દર્શનનું અનન્ય કારણ ઉત્પન્ન થાય છે, એટલે અહીંયા એને ભૂમિકા પાત્રતાની ઉત્પન્ન થઈ છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો આખા બોધમાં અહીં આવી જાય છે, નિર્ણય તે પાત્રતા છે. જો યથાર્થ નિર્ણય કરે તો ત્યાં પાત્રતા અવશ્ય છે, અથવા પાત્રતા હોય તો એને યથાર્થ નિર્ણય થાય, થાય ને થાય. આમ નિર્ણય તે પાત્રતા છે અને આત્માનો અનુભવ તે તેનું ફળ છે, એ કાર્ય કારણનો સીધો સંબંધ છે. ભલે નિર્ણય તે સ્વાનુભવની પૂર્વ ભૂમિકાની પૂર્વ પર્યાય છે તો પણ એના નિયત ક્રમને દેખીને એને તેનું અનન્ય કારણ કહેવામાં આવે છે. એનો નિયત ક્રમ છે, નિયત ક્રમ એટલે ન ફરે તેવો ક્રમ, એને નિયત ક્રમ કહેવામાં આવે છે. જેમ કેવળ જ્ઞાનને મુનિ દશા તે પૂર્વ કારણ રૂપે નિયત ક્રમે છે, કોઈ જીવ મુનિ દશામાં ન આવે અને શુદ્ધો કેવળ જ્ઞાનમાં આવે એવું ત્રણ કાળ ત્રણ લોકમાં બંધો નથી. સમ્યક દર્શનને અને મુનિ દશાને નિયત ક્રમ છે, કોઈ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત ન કરે અને શુદ્ધો મુનિ દશામાં આવે, દીક્ષા લેલી માટે મુનિ દશા પ્રગટ થઈ જાય એવું કોઈ બી બંધો નથી. એમ સમ્યક દર્શનને અને સ્વરૂપ નિર્ણયને નિયત ક્રમ છે, કોઈ જીવને સ્વરૂપનો નિર્ણય ન થાય યથાર્થ પાત્રતામાં આવીને અને દ્રવ શ્રુતના અવલંબન વિના સીધો થઈ જાય, જ્યાં અધિગમત અને નિસર્ગ છે, નિસર્ગમાં પણ પૂર્વ એને મળેલો છે, ત્યાં એ નિયત ક્રમ વગર સીધું કોઈને સમ્યક દર્શન થાય એવું બધું નથી, એટલે એને અનન્ય કારણ કહેવામાં આવે છે. પાત્રતાના કાળમાં સ્વરૂપ નિશ્ચય થાય એને અવશ્ય સમ્યક દર્શન થાય, થાય ને થાય, સ્વાનુભવ એનું ફળ છે એમ કે છે. શું કારણ છે અને આ કાર્ય છે, એટલે કારણ સાથે કાર્યને અનિવાર્ય સંબંધ છે એમ લેવું થાય, એને ન થાય એવું બને જ નહીં એમ. નિયમથી થાય, થાય થાય નિયમબદ્ધ પણ જોઈને એને એનું કારણ ગણવામાં આવ્યું છે. હવે આ માર્ગની વધુમાં વધુ સગવડ અહીંયા નીચે આપી છે, જેમ કોઈ એમ કે ને કે ભાઈ નીચે વાળાને વધારે ને વધારે સગવડ આપે, ઉપર વાળા તો સમર્થ છે બધા, એ તો ગમે ત્યાંથી કામ પોતાનું કરી લેશે, પણ જેની પાસે સાધન નથી એને સગવડ વધારે આપે, કુદરતે અહીંયા વધારે સગવડ આપી છે. કે નિર્ણય અને પાત્રતા માટે કોઈ નિયત ક્રમ નથી. સમ્યક દર્શન માટે નિર્ણય હોવો અવશ્ય છે, અવશ્યનો છે. મુનિદશા માટે સમ્યક દર્શન હોવું અવશ્યનું છે. કેવળ જ્ઞાન માટે મુનિદશા અવશ્ય હોવી જોઈએ. પાત્રતા માટે કોઈ નિયત ક્રમ નથી. પાપીમાં પાપી જીવ હોય, ગમે તેવા અપરાધ કરીને એ પર્યાય પૂર્ણ કરીને જીવ કોઈ પણ સેકન્ડે નવી પાત્રતા ધારણ કરી શકે છે. આના માટે કોઈ નિયત ક્રમ નથી. આટલી સુંદર સગવડ આ સુંદર માર્ગની વિશે ત્રણેય કાળે રહેલી છે. આ માર્ગની સુંદરતા છે, આ માર્ગની સુવિધા છે, આ માર્ગની સરળતા છે અને આ માર્ગની સુગમતા છે. કોઈ પણ જીવ પોતાને માટે વિચાર કરે તો ગમે ત્યારે પાત્રતામાં એક સેકન્ડમાં આવી જાય અને બીજી સેકન્ડ લાગતી નથી. જ્યારે તે પોતાના નિજહિતનો ગરજવાન થાય અને જેટલો ગરજો થાય બસ ત્યાં એની પાત્રતા તેટલી માત્રામાં ઊભી થાય છે, એટલા અનુપાતમાં એટલા પ્રમાણમાં ઊભી થાય છે. આ એક બહુ આશાસ્પદ વિષય છે કોઈ પણ જીવને માટે, અને જરા પણ નિરાશા નહીં થવાનું એક જબરદસ્ત વસ્તુ સ્થિતિ પ્રસિદ્ધ કારણ રૂપે છે. નિર્ણય તે પાત્રતા છે, અને આત્માનો અનુભવ તેનું ફળ છે. એવું પાત્રતામાં જો સ્વરૂપ થાય તો અનુભવ થયા વિના રહેતો આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાય મંદ પડી જાય એમ નથી કહેતા, કષાયનો રસ મંદ પડે છે એમ કહે છે. કષાય એક વાત છે, કષાયનો રસ તદ્દન બીજી વાત છે. કષાય તીવ્ર હોઈ શકે, એ કાળે કષાય રસ મંદ હોઈ શકે. કષાય મંદ હોઈ શકે, એ કાળે કષાય રસ તીવ્ર હોઈ શકે. કષાય મંદ પણ હોય ને કષાય રસ મંદ પણ હોય, કષાય તીવ્ર હોય ને કષાય રસ તીવ્ર પણ હોય. આમ કષાય ને કષાય રસની ચોભંગી છે, આ એના ચાર ભંગ છે આ પ્રકારે. એટલે અહીંયા એમ કહે છે કે દર્શન મોને અને કષાયના રસને અવિનાભાવી સંબંધ છે. જેઓ દર્શન મોને સમજી શકતા નથી, ઓળખી શકતા નથી, પરખી શકતા નથી, એટલે કષાયથી કષાયમાં રહેલો જે કષાય રસ અને કષાય શક્તિ જેને કહેવામાં આવે છે એનાથી સમજાવે છે. આ એક શ્રી ગુરુની કરુણા છે કે જેથી વિષયને બની શકે એટલો શક્ય તેટલો સુગમ અને સહેલો કરીને માર્ગને સ્પષ્ટ કરે છે, માર્ગને સહેલો કરે છે. રસના પરિણામ સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ છે અપેક્ષાએ. હવે વિષય અનુભવનો છે અને વ્યાખ્યાનો નથી, માત્ર વ્યાખ્યાનો નથી. એટલે જ્યારે જ્યારે પોતાના પરિણામ તીવ્ર રસવાળા થાય ત્યારે જરા જ્ઞાનના જાગૃતિ લાવીને અવલોકન કરવું. જો ખરેખર રસને સમજવો હોય તો આ એની કાર્ય પદ્ધતિ છે, એની અનુભવ શ્રેણીની કાર્ય પદ્ધતિ કઈ છે. અનુભવને સમજવો, વ્યાખ્યાને સમજવી નહીં પણ ચાલતા અનુભવને સમજવો, એ અનુભવ પદ્ધતિ છે. તો અહીંયા ક્યાં ક્યાં થાય છે હવે વિચાર કરીએ એ વિષય ઉપર. તો કે જ્યારે જ્યારે જીવને હરક્ષોકના પરિણામ થાય ત્યારે રસ તીવ્ર થયા વિના સામાન્ય જે પરિણામ છે એની અંદર તો રસ ન પકડાય. જે ઉજિંદ્રા ઉદયના પરિણામ છે એમાં રસ પકડવો એ જરા સૂક્ષ્મ વિષય પડે છે. પણ જ્યારે રસ તીવ્ર થાય છે ત્યારે એ પરિણામ સ્થૂળતાને ધારણ કરે છે. એટલે જ્યારે જ્યારે રક્ષોપના પરિણામ તીવ્ર થાય ત્યારે એને પોતાનો રસ તીવ્ર થાય, અવલોકન કરે તો એને સમજાય. પણ અહીંયા થોડીક નાજુક પરિસ્થિતિ છે કે જ્યારે કષાય રસ તીવ્ર થાય છે ત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ અવલોકનની પરિસ્થિતિમાં રહેતો નથી. એવો રસ સાથે રસાન્વિત થઈને ભળી જાય છે એનું જ્ઞાન કે એને જરાક જુદો પડીને અવલોકન કરવા જાય તો રસનો પારો સીધો જ નીચો આવી જાય, ભલે નીચો આવે પણ એને રસ સમજાઈ જશે. પણ થોડુંક જાગ્રત થઈને સાવધાની રાખીને નિજ હિતની બુદ્ધિએ અવલોકનમાં આવવા જોઈએ. હજી તો શરૂઆત છે, ત્યાં તો જાગૃતિ બહુ થોડી છે. એની દ્રષ્ટિએ ભલે ઘણી હોય, બાકી પ્રારંભમાં તો જાગૃતિ બહુ થોડી હોય છે. મોક્ષની ભૂમિકામાં પછી જાગૃતિ વધે, પછી એ જાગૃતિના ફળ સ્વરૂપે ખરેખર ચેતન ચેતના જાગૃત થાય, જ્ઞાન ચેતના પ્રગટ થાય, ત્યારે ખરેખર જાગૃતિ તો ત્યારે નામ પામે. અહીં તો નામે શું દેવું એટલે થોડું કહેવું પડે. શું કહે છે ગુરુદેવ? એમ કહે છે કે જ્યારે કોઈ જીવ જ્ઞાન સ્વભાવી અને સુખ સ્વભાવી નિજ આત્માનો નિર્ણય કરવા રૂચિમંત થાય, પ્રયત્નમંત થાય, તત્પર થાય, ત્યારે એના અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય છે. ક્યારે પણ એનો કષાયનો રસ તીવ્ર ન રહે. જ્યારે કષાયનો રસ મંદ પડે ત્યારે કહેવાની જરૂર નથી કે અવિનાભાવીપણે દર્શન મોહનો રસ પણ કપાય કપાય ને કપાય જ કપાયા વિના રહે નહીં. જ્યારે મિથ્યાત્વની શક્તિ, દર્શન મોહ કહો કે મિથ્યાત્વની શક્તિ હણાય, અનાદિથી ચાલ્યું આવતું મિથ્યાત્વહીન સત્વ થાય, ત્યારે પછી પુરુષાર્થ છે એ સાચી દિશામાં જોર કરવા લાગે છે, ત્યારે એનું જોર કામ કરે છે. નહીંતર તો એનું જોર ફંટાઈ જાય છે રાગમાં. જોર તો છે સંગી પંચેન્દ્રિયને, પણ એ ફંટાઈને જાય છે રાગ ઉપર. ત્યારે એનો કષાય રસ મંદ પડી જાય. કષાયનો રસ મંદ પીડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. અથવા બીજી ભાષામાં કહીએ તો દર્શન મોહનો રસ કપાયા વિના આ નિર્ણયમાં આવી શકે નહીં. નિર્ણય કરે છે જ્ઞાન, નિર્ણય કરે છે જ્ઞાન. અને ચારિત્ર અને શ્રદ્ધાના પરિણામમાં જે પરિસ્થિતિ ઊભી થઈ એની ઇફેક્ટ અહીંયા લાગુ પડે છે એમ કહે છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એક ગુણના બીજા પરિ ગુણ સાથેનો. એટલે શું છે કે દર્શનનો છે એ તો શ્રદ્ધાનું પરિણામ છે, ભલે વિપરીત તો વિપરીત. કષાય અને કષાય રસ છે એ ચારિત્ર ગુણનું પરિણામ છે. અને અહીંયા નિર્ણય કરે છે જ્ઞાન. તો ગુરુદેવ એમ કે છે કે કષાય રસ મંદ પડે તો જ આ નિર્ણયમાં પહોંચી શકાય, નહીતર આ નિર્ણય સુધી કોઈ જીવ પહોંચી શકે નહીં. ગુરુદેવે એક વાત ઢોલ ટીકીને કરી છે કે કષાયની મંદતાથી કાંઈ કાર્ય નહીં થાય, કષાયની મંદતાથી કાર્ય નહીં થાય. તું ત્યાગ કર, ઉપવાસ કર, ફલાણું કર, ઢીંગણું કર, વ્રત કર, ભલાણું ગમે કર. ત્યાગી થઈને ઉપવાસ કરીને ફૂકાઈ જાય એમ કે, પણ નહીં કામ થાય તારું. અહીંયા એમ કે છે કે કષાય રસ મંદ પીડ્યા વિના, કષાયનો રસ મંદ પીડ્યા વિના, કષાય ન લીધો રસ મંદ પીડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. આ નિર્ણય જે સમ્યક દર્શનનું અનન્ય કારણ છે ત્યાં સુધી જે પહોંચવું છે એમાં કષાય રસ મંદ પડવો જોઈએ. એટલે શ્રીમદજીએ એક આજ્ઞા કરી છે. એમને તો કેટલીક વાતો એવી બહુ ગૂઢ ભાષામાં છતાં એવી હલકથી મૂકી દીધી છે કે મુમુક્ષુ જીવે સર્વ ઉદયના પ્રસંગમાં મંદરસે કરીને પ્રવર્તવું. આ એક એને જીવનની અંદર ઉદયના કાર્યોમાં પરિણમતી વખતે પ્રેક્ટિસ, જનરલ પ્રેક્ટિસ કરી નાખવી જોઈએ. રસ જો મનમાં પડે તો જેટલો તીવ્ર થાય એટલો દર્શનનો તીવ્ર થાય, રસ મંદ પડે તો દર્શનનો મંદ. એ પ્રકારે તો શુકલ્યેશા વૈરાગ્ય કોઈને કોઈને આવે છે, અન્ય મતમાં એ શુકલ્યેશા સુધી આવી જાય છે જીવ દ્રવલિંગી. પણ ત્યાં સ્વરૂપના નિર્ણયના લક્ષ્ય રસ મંદ પડે અને દર્શનનું મંદ પડે એ પ્રકાર નથી, તો બીજો પ્રકાર પાછો કામ નહીં આવે. એટલે કોઈ વાર ગુરુદેવના પ્રવચનમાં એ વાત આવે કે દર્શનની મંદતા, કષાય અને કષાય રસની મંદતા શુકલ લેશા સુધીની કંઈક લેશા રસના પરિણામને બતાવે છે. અનંત વાર કરી દેવે છતાં એની કાર્ય સિદ્ધિ ન થઈ એમ પણ આવશે એવું પણ પ્રવચનની અંદર આવે છે. તો ત્યાં એમ લેવું કે એણે આત્મ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય, સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય, સ્વરૂપ નિર્ણયની પ્રવૃત્તિના પ્રકારે એણે આ રીતે કષાય રસને અને દર્શનોને એને મંદ કર્યા નથી. એમાં પણ પ્રકારની યથાર્થતા અને અયથાર્થતા છે. સંયોગ દર્શન પહેલાની ભૂમિકા યથાર્થતા અને અયથાર્થતાનો વિષય બહુ વિશાળ છે અને સૂક્ષ્મ છે. એટલે દરેક પડખે, દરેક વાતમાં યથાર્થતા ક્યાં છે, કયા પ્રકારે છે, અયથાર્થતા ક્યાં છે, કયા પ્રકારે છે, આ વિશે જો સમજવામાં ન આવે તો એને યથાર્થ કાર્ય પદ્ધતિમાં આવવું મુશ્કેલ પડે, અથવા એમને એમ સમય ચાલ્યો જાય અને જીવ એમ કરે કે આપણે કાંઈક તો કરીએ છીએ, આપણી શક્તિ પ્રમાણે ઓછું ઉત્તર તો કરીએ છીએ, કાંઈ કામ નથી કરતા એવું કાંઈ નથી, એમ એને થોડું સંતોષ પકડવાનું કારણ બને કે જે સંતોષ પોતે દર્શન મોહને તીવ્ર કરે છે, પછી એ સંતોષ છે એ અવગુણને ઉત્પન્ન કરે છે અને તે શ્રદ્ધા સંબંધીના અવગુણને ઉત્પન્ન કરે છે. કષાયનો રસમંદ પીડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. માટે પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન કરવું અને એ શ્રુત જ્ઞાનનું અવલંબન કરતા એમાં સાચા આગમ ક્યાં છે અથવા કયા કયા આગમ તે સાચા આગમ છે અને કયા આગમ તે આગમ કહેવાય છે છતાં સાચા આગમ નથી એનો પણ જીવે નિર્ણય કરવો પડે છે. નહીતર તો ભગવાનને નામે ઠપકારી દે, મહાવીર ભગવાનને નામે ઠપકારી દે, ગણધર ભગવાનને નામે ઠપકારી દે, જ્ઞાની પુરુષને નામે ઠપકારી દે એમ થઈ જાય. કહે છે કે એમાં સાચા આગમ ક્યાં છે તેનો નિર્ણય કરો, તેના કહેનાર પુરુષ કોણ છે એની વિતરાગતાનો, એના સમ્યજ્ઞાનનો, એના સુખાનુભવનો, એની દશાનો પણ નિર્ણય કરવો વગેરે બધો નિર્ણય કરવાનું આવી જાય છે. એક સ્વરૂપનો જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવો એવી ટૂંકી વાતમાં દ્રવ સ્વરૂપનું અવલંબન લીધો તો દ્રવ સ્વરૂપનો નિર્ણય કરવો પડશે. દ્રવ સ્વરૂપનો નિર્ણય કરશે તો એના કહેનાર પુરુષનો નિર્ણય કરવો પડશે. આમ આ બધો નિર્ણય કરવાનો એની અંદર ઊભું થાય છે અને એ બધો નિર્ણય કરવાની જીવની તૈયારી જેને નિહિત કરવું છે એની હોય છે પરિણામમાં. એને એમ નથી લાગતું કે આટલી બધી લાંબી વાત હોય તો પછી આપણે તો મુશ્કેલ પડે, મૂકો માથાકૂટ આ બધે કરતા હોય તે કરીએ એવું નથી. આ નિર્ણયનું ફળ બહુ મોટું છે. નિર્ણયના કાળમાં અવશ્ય સંસ્કાર પડી જ જાય છે અને એ સંસ્કાર કદી નિષ્ફળ જતા, જેમ સમ્યક દર્શન નિષ્ફળ જતું નથી એમ સમ્યક દર્શનના સંસ્કાર કદી નિષ્ફળ જતા. એટલી બધી અહીંયા ભૂમિકાની વિશિષ્ટતા છે અથવા શક્તિ છે. એટલે એ ભલે આટલી વાત લાંબી થતી હોય તો પણ એ નિર્ણય કરવાની તૈયારી માનસિક રીતે બરાબર રાખવી. નિર્ણય પોતે જ જ્ઞાનનો જ પર્યાય છે. નિર્ણય તો પોતે જ્ઞાનનો પર્યાય છે અને જ્ઞાન નિર્ણય કરે છે. નિર્ણય કરવાની શક્તિની
ભૂમિકામાં નિર્ણય થાય,
વિચારમાં શું છે, બે વાત છે. એક જ્ઞાન છે અને એક રાગ છે. વિચાર છે એ જ્ઞાન અને રાગ ની મિશ્ર પર્યાય છે, એને વિચાર કહેવામાં આવે છે. વિચારમાં એકલો જ્ઞાન નથી, વિચારમાં એકલો રાગ. રાગ પણ સાથે છે અને જ્ઞાન પણ સાથે છે, વિકલ્પ જેને આપણે કહીએ છીએ. તો ત્યાં યથાર્થતા ક્યાં છે અને અયથાર્થતા ક્યાં છે એ વાત જ્યાં સુધી સમજમાં નથી આવતી ત્યાં સુધી દ્રવ્યશ્રુતના આધારે, દ્રવ્યશ્રુતના નિમિત્તે થતા બધા વિચારો એ વિચાર જ ગણવામાં આવે છે. પણ અહીંયા બે પેજ ઉભા થાય છે, એક યથાર્થ અને એક અયથાર્થ. અયથાર્થ જ્યાં સુધી જીવ અયથાર્થ ભૂમિકામાં રહીને નિર્ણય કરે છે ત્યાં સુધી એ નિર્ણય સાચો હોતો નથી, અથવા એમાં કાંઈ ને કાંઈ કલ્પના ભળેલી હોય છે રાગને કારણે. જ્ઞાન લક્ષણથી, માત્ર જ્ઞાન લક્ષણથી જ્યારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે ત્યારે જેવું કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ જાણ્યું છે એવો પ્રતિભાસ આવે છે. એટલે અનુભવ થતાં એને ખાતરી થાય છે કે મેં નિર્ણય કર્યો તો એનો અનુભવ થયો છે. પૂર્વ ભૂમિકામાં નિર્ણય થયો અને અનુભવ થયો એમાં અન્યથા પણ નથી, એ જ વિષય છે જેનો મને નિર્ણય થયો. યથાર્થ નિર્ણયમાં રાગ ની આદર્શ નથી, રાગ ની પ્રધાનતા નથી. જ્ઞાન ની પ્રધાનતા છે, જ્ઞાન ની મુખ્યતામાં જ્ઞાન નિર્ણય જ્ઞાન ના આધારે કરે છે, તેથી ત્યાં નિર્ણય યથાર્થ થાય છે. વિશેષ